તારીખ 10/5/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 269.
જ્ઞાન લક્ષણ છે, સ્વરૂપ ને ઓળખી લે એવી વાત છે. બુદ્ધિ સ્તરે તો સમજાય છે કે જ્ઞાન લક્ષણ છે, આત્માને ઓળખવો છે. ઇન્દ્રિય જ્ઞાન થી તો આત્માને કેવી રીતે ઓળખાય? અને આપણી પાસે તો ઇન્દ્રિય જ્ઞાન જ છે. આ એક પ્રશ્ન મૂંઝવે છે. એક પ્રકારનો પ્રશ્ન છે. ત્યારે મંત્રી જવાબ આપ્યો છે કે ઇન્દ્રિય જ્ઞાન ની વાત વચ્ચે નહીં લાવ, તું સ્વરૂપ નું સુધી વાત કર. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. ઓલામાં શું છે, કઈ સાધન નથી, આ ગુરુ છે, શું એમ જરા ભાવમાં દૂરવર્તી પણ ઉભું થાય છે.
બરાબર.
ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે, આ તો વસ્તુ પ્રત્યક્ષ જ્ઞાનથી જ સાધ્ય થાય છે. એટલે એ વાત સમજણથી નડે છે. સ્વરૂપને એવી રીતે બહુ દૂર ન લઈ જા એમ કેવું છે, તો નહીં થાય. સ્વરૂપને દૂર નહીં લઈ જા. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. એટલે એમાં શું છે પ્રેક્ટિકલી, કે તારી હૈયાતી તને કઈ એમ લાગે છે કે હું છું જ નહીં એવું લાગે છે તને? કઈ તો ઘણા તને પૂછે કે તું છો જ નહીં તો ઘણા છું ને હું? તું તો હાજર છો ને, કેવી રીતે સમીપતા ભાવમાં કરવી? પોતાના સ્વરૂપની સમીપતા ભાવમાં કરવી જોઈએ. કારણ કે પ્રત્યક્ષતા છે એ ભાવની સમીપતાને લઈને પ્રગટ થાય છે. એટલે અનુભવ પ્રકાશમાં જતીનજી એમ કહ્યું કે પોતાના સ્વરૂપને દૂર ન દેખ, તારો પ્રભુ તારી પાસે જ છે. શું એ ભાવમાં જે પોતે સમીપ છે એની સમીપતા નો ભાવ ઉભો કરવો છે, ભાવમાં દૂરવર્તી પણ છે. હા, એક તો પોતે છે છતાં ભાવમાં દૂરવર્તી પણ છે, તો કે એ તો કાઢતો, એ એક આદર્શ છે. તું હાથે કરીને આદર્શ પકડી રાખે છો, દૂરવર્તી પણ આદર્શ છે ને એની તને પકડ શું કરવા રહેવી છે? એ પકડ નહીં ભૂલી કરી નાખતો. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. પોતે હાજર છે અને પોતાને જ ગોતવાનો છે, એમાં આલંબન ક્યાં તને રોકે છે? એટલે જે તું તું વચ્ચે વાત લાવે છો કે મને ઇન્દ્રિય જ્ઞાનનું પરનું આલંબન છે ઇન્દ્રિયથી, એ વચ્ચે મને નડે છે, તો એ વાત તો હું એક વાર મૂકી દઉં ને, હમણાં ગૌણ કરી નાખી. તું પોતે હાજર છો અને તને તારે તને પોતાને ગોતવાનો છે, એમાં વચ્ચે ઓલી વાત નહીં લાવતો, એ તને કઈ રોકશે નહીં. આ રીતે ભાવમાં થોડુંક તું ફેરફાર કર. હવે શું કહે છે, તું પોતે રોકાયેલો છો. જે છે તને કોઈ રોકતું નથી, ઇન્દ્રિયો પણ તને રોકતી નથી, પણ તું રોકાયેલો છો એનો અર્થ શું છે કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે તને જે આસક્તિ છે એમાં આખે આખો તું રોકાઈ જાય છો. એટલે તું રોકાયેલો છો. ઇન્દ્રિયોની જગ્યાએ પડી છે, અંતર્મુખ થાય ને ઇન્દ્રિયો નડે છે. ઇન્દ્રિયના દ્વારે ઉપયોગ બહાર જાય છે.
બરાબર.
અને પરિણામો બહાર ભમે છે. ભાવ ભ્રમણ આ રીતે ચાલે છે. ભાવ ભ્રમણના ફળમાં દ્રવ્ય ભ્રમણ પણ ચાલે છે. આમ પરિસ્થિતિ ચાલુ રહી છે. તો કે હવે એ ઇન્દ્રિયો ઇન્દ્રિયોના સ્થાને છે, અંતર્મુખ થાય એમાં એ કઈ નડતી નથી. તમે આસક્તિને કારણે, સુખ બુદ્ધિને કારણે, આધાર બુદ્ધિને કારણે, કરતા બુદ્ધિને કારણે, પોતાપણાની બુદ્ધિને કારણે તું પોતે રોકાતો હતો આખે આખો, આખે આખો તું પોતે રોકાતો હતો. એમ રોકાયેલો તું પોતે છો. એ છૂટો પડી જાય અંદર, અંદરમાં છૂટો પડી જાય એટલે શું, એ કાંઈ એ બધી બુદ્ધિ તો મારે નકામી છે, ત્યાં કાંઈ સુખ છે નહીં, એનો કઈ આધાર મળે એમ નથી. આવી શું કે છે, કોનો આધાર મળે છે? સંપત્તિનો આધાર મળે છે તો કોઈ નથી મળતો. આધાર બુદ્ધિ તો શું છે, કુટુંબ પરિવારને ને સંપત્તિને. હા, કુટુંબનો આધાર મળે છે કે નથી મળતો? આધાર બુદ્ધિ બીજી શું છે, શરીરને, શરીરની અનુકૂળતા રહીએ, શરીરને શરીરનો આધાર રહેતો નથી. ખરેખર આત્માને જો આધાર હોત તો એ બધા આધાર રહેવા જોતા હતા. તો કલ્પના છે જીવને, આધાર બુદ્ધિથી રોકાતો તો, સુખ બુદ્ધિથી રોકાતો તો, પોતાપણાની બુદ્ધિથી રોકાતો તો, એ તું ઢીલું પાડ. છૂટો પડીને અંદર જા, એ જે છૂટો પડીને વાત છે એ મુખ્ય વાત છે. બુદ્ધ અહીંયા છે, પછી આ ઇન્દ્રિય ઇન્દ્રિયના જગ્યાએ પડી રહેશે ખાલી. હા, છૂટું પડવું એ તારું કામ છે. અને જો અંદર કે જ્ઞાન છે એ તું છો, તું છો એ જ્ઞાન છો. જ્ઞાન કોની સાથે લેપાય છે, જાણે છે બધું. શું છે જ્ઞાનમાં આવે છે કાંઈ, જ્ઞાનમાં કંઈ કલ્પનાથી પકડતે ભાવમાં ઊભી કરે છે. જ્ઞાન તો નિર્લેપ સ્વભાવી છે, અસંગ તત્વ છે. કોની સાથે મિક્સ થઈ જાય છે, કોની સાથે પકડાઈને જોડાઈને બંધાઈ જાય છે કે કંઈ નથી થતું. જ્ઞાન જ્ઞાન જ રહે છે. સંયોગની બુદ્ધિને કારણે, પૂર્વકર્મના થી પ્રાપ્ત સંયોગોમાં જીવની પકડ રહે છે. સંયોગો છૂટે છે એટલે એની પકડ લઈને જીવ જાય છે, સંયોગ પીડા રહે છે, ભાવમાં પકડ લઈને જાય છે. હવે થાય છે શું કે આયુષ ભોગ્યું તે દરમિયાન જે જે રાગદ્વેષ મોહના પરિણામ કર્યા એનાથી જે કર્મ બંધાણા, એના સંયોગો ત્યાં શરૂ થયા નવા ભાવમાં. અસંગ તત્વ છું એ દ્રષ્ટિ કરી નથી, ત્યાં સંયોગમાં સંયોગની બુદ્ધિ લઈને ગયો તો ત્યાં પકડાણો પાછો. પશુ થાય મોટા ભાગે, પશુ થાય મોટી ગતિ તો એ છે, ત્રીજી જ ગતિ સૌથી મોટી છે અને સૌથી મોટી સંખ્યા. ત્રણેયના સરવાળા કરતા તે મોટી સંખ્યા, આનંદ ગણી સંખ્યા ત્રીજી ગતિમાં છે. ત્રણેય ગતિના જીવોનો સરવાળો કરીએ એથી આનંદ ગણી સંખ્યા ત્રીજી ગતિમાં છે. અને ત્રણેય ગતિમાંથી જીવો ત્રીજી ગતિમાં જાય છે. બહુ ત્યાંથી કોક કોક નીકળીને પોતાના કર્મ અનુસાર કોઈ દેવ થાય, કોઈ મનુષ્ય થાય, કોઈ નારકી થાય, બાકી ત્રીજી ગતિમાં જ કાળ કાઢે છે. અને ગોદમાં તો અનંત કાળ કાઢે છે. ત્રીજી ગતિમાં ગયો એટલે ત્યાં જે પરિવાર થયો, ગાય થયો તો વાછડાને આરે મહત્વ કરશે, કારણ કે અસંગ તત્વની દ્રષ્ટિ નથી. હવે જે સંયોગી બુદ્ધિ છે એ કેવું ખરાબ કામ કરે છે. કોઈ જીવ ધર્મ બુદ્ધિએ ત્યાગ કરીને દીક્ષા લે છે, સંયોગ છોડો, પણ સંયોગી દ્રષ્ટિ નથી છોડી શકતો. એટલે ત્યાગી થયા પછી જે સંયોગોમાં એમાં એની બુદ્ધિ કામ કરે. શરીર તો હારે ના રહે છે, સંયોગ શરીર તો નો ત્યાગ થઈ શકે એવું નથી. બીજા બધા જે છૂટા પડેલા પદાર્થોનો ત્યાગ કરે, કોઈ કુટુંબ છોડીને દીક્ષા લીધી, વેપાર છોડીને દુઃખ દેખાય, પણ શરીર તો હારે છે. પછી ત્યાં પણ સાધુ બીજા સાધુ આ તે સમાજ આવતો જતો હોય, એટલે એ સંયોગી દ્રષ્ટિ પછી કામ કરતી રહીએ છે. હવે જે ઓલા પરિણામ જે થયા બધા ત્યાગ કરવાના, એનાથી પૂન બાંધીને દેવલોક સુધી જીવ્યો જાય, પૂન બાંધીને સાધુ થાય, સંયમ બાંધી પાડે, વ્રતાદી પાડે અને જાય દેવલોકમાં. બરાબર, દેવલોકમાં જાય, અસંગ તત્વની દ્રષ્ટિ થઈ નથી એટલે ત્યાં પાછા આથી મોટા સંયોગો ઉભા થયા. ઢાંક ધમાળ દેવીઓ અપસરાઓ શું બધું ફરી ગયું. અસંગ તત્વની દ્રષ્ટિ નથી એટલે પાછું ત્યાં જોડાયા વગર રહીએ નહીં. બધું પરિણામ દીક્ષાના ત્યાગના પરિણામ ત્યાં આવી ગયા. પરિણામ સંયોગની દ્રષ્ટિના હતા એટલે એ જે સંયોગો ઉભા થયા એમાં જોડાઈ ગયા. એમ સાધુ થયા પછી જે સંયોગોમાં જોડાઈ ગયા હતા એમ ત્યાં દેવ થયો પછી સંયોગોમાં જોડાઈ ગયા. પછી કામ ત્યાં ભાન થયું તીવ્ર રસના પરિણામ થાય જાય પાછું એકેન્દ્રીમાં. દેવ એકેન્દ્રી ભયા સઠામણી આવ્યું કે દેવ એકેન્દ્રી ભયા આ પરિસ્થિતિ થાય. એટલે એમણે જે મુખ્ય વાત કરી કે તું છૂટો પડી જા એકત્વની ભાવના ભાવતો હંમેશા એકત્વની ભાવના. હું એકલો જ છું, જન્મ છું એકલો, સાતા સાતા ભોગવું છું એકલો, મરીશતો પણ એકલો, સાધના સાધીશ તો એકલો, ચાર ગતિમાં પરિભ્રમણ કરીને દુઃખી થઈશ તો એકલો, સાધીને મોક્ષે જઈશ તો પણ એકલો. હું એકલો જ છું ને, એકલો છું એકલો છું એમ કરીને અંદરથી તું છૂટો પડી જાય. વાત બાકી તને એટેચમેન્ટ છે પણ એ તો પૂર્વકર્મ અનુસાર થવાનું છે, તારા ભાવ અનુસાર તો થવાનું નથી અને થતું પણ નથી. પ્રત્યક્ષ દેખાય છે અંદરથી છૂટો પડી જાય. છૂટો પડીને અંદર જા ત્યાં સુધી જે સ્વરૂપ અત્યંત સમીપ છે એટલે તું પોતે જ છો. ચતુરાંગુલ હે દ્રવ્ય સે મિલ હે, એ તને હેરાન કરી નાખશે. એટલું નજીક છું પણ તો છૂટો નહીં પડે તો હેરાન થઈ જઈશ. તો એકત્વની ભાવના ભાવીને નિરંતર જ્ઞાનીઓ તો ભાવે છે, એ આત્મભાવના છે. હું એકલો છું નિયમસાર જેવા ગ્રંથમાં આ ભાવના લીધી છે, આ ગાથા લીધી છે. કુંકુંડ આચાર્ય પોતાને છઠ્ઠે સાતમે ગુણ સ્થા કુંકુંડ આચાર્ય જેવા મહાન આચાર્ય એકત્વની ભાવનાની ગાથા લખે છે. જો એકલો મરે જન્મે, જો એકલો સુખ દુઃખ ભોગવે, એકલો જ છે પોતે. અને દીક્ષા લેવામાં એકત્વની ભાવના ઘણું કામ કરે છે. હું એકલો છું પછી આ બધું વચ્ચે રહેતો છું, ન વચ્ચે રહેતો છું, મારે તો મારે એકલાને મારી આરાધના જ આરાધવી છે, પછી શું થાય. અંદરથી છૂટો પડ્યો એ કામ કરે છે. અંદરથી છૂટો ન પડ્યો તો એ બારમાં ગમે એ ત્યાગ કરે ને ગમે એ પ્રવૃત્તિ કરે, ધાર્મિક સાધન ગમે એ કરે, પણ અંદરથી છૂટો ન પડે તો શું કામ લાગે. શાસ્ત્ર વાંચે કે પૂજા ભક્તિ કરે કે દાન આપે કે ત્યાગ કરે કે ગમે સાધન કરે, અંદરથી છૂટો ન પડે તો કઈ કામ આવ્યું નહીં. કેમ કે અંદરથી છૂટો પડ્યો એટલે પરિણામ છે ને બે જ સ્થાન છે, એક અંદરમાં પોતાનો આત્મા ને એક બારમાં જે પોતે વળ્યો છે એ. પછી એની સંખ્યા એક હોય કે અનેક હોય, કોકને એક જ હોય. ભાઈ મારે તો કોઈ નથી ઘરમાં, હું અમે બે જ જણા છીએ, એમાં જે છે એ આના પ્રત્યે છે. તો કે એ પણ આખે આખું છે, આજે એક એક પ્રત્યે છે, દેવલોકમાં જઈશ એટલે અનેક પ્રત્યે થતા વાર નહીં લાગે. એટલે જે પરિણામ બાર વળગેલા છે એ છૂટો પડે એટલે અંદર જવાને સક્ષમ થાય, અંદર જવાને માટે યોગ્ય થાય. અને એ અવકાશ ઊભો ન થાય ત્યાં સુધી અંદર જવાનો ઈચ્છાવાળો ભાવ, અંદર જવાની ઈચ્છા કામ ન કરી શકે. ઈચ્છા શું કામ, વળગણ તો ત્યાં છે, ઈચ્છા શું કામ લાગે. અંદરથી છૂટો પડવો એટલે વળગણા મૂકવાની છે. કોના સંબંધે વળગણા રાખું કે હું પરિહર્યું. બહુ માર્મિક 15 વર્ષની ઉંમરે માર્મિક વાત લખે, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા. આ સંબંધ સાચા છે ખોટા, ખોટા છે એ જ્યાં સુધી ખોટા ન દેખાય ત્યાં સુધી પોતાના એકત્વમાં આવી ન શકે ને અંદર જઈ ન શકે.
પરિસ્થિતિ લઈએ તો ભાઈ એમ થાય ને કે પોતે સંપૂર્ણ પદાર્થ છે, નિર્વિકલ્પ નિરાલંબ છે,
એનું ભાન નથી, એનો વિશ્વાસ નથી, એનું શું કારણ છે. પદાર્થ નિર્ણય નથી, અમુક શું શું છે, પદાર્થ નિર્ણય સુધી પહોંચવું જોઈએ. જ્યાં સુધી પદાર્થ નિર્ણય સુધી ન પહોંચે ત્યાં સુધી એને સ્વરૂપ તો ભાષણમાં આવે નહીં. અસ્થિથી વિકલ્પ કરે તો પણ એ કામ નથી આવતા. એટલું અસ્થિ સ્વરૂપ સાંભળ્યું એને બોલવું તો ભાવ કરે, હું આવું છું, હું આવું છું, હું આવું છું, પણ એને ભાવ જ્ઞાનમાં ભાષા વિના એ વિકલ્પ છે, એ કામ કાર્યકારી થતા નથી. પરિસ્થિતિ આ છે. ગુરુદેવે અસ્થિ સ્વરૂપ બહુ સંભળાવ્યું કેમ કે એમને તો પદ્ધતિ જ હતી પોતાને, કે જે વ્યાખ્યાન શરૂ કરે ત્યાંથી શરૂ કરે કે આ આત્મા છે નાનાનંદ નિર્મળ આનંદ નિત્યાનંદ, એમ પેલા તો ભજન કરી લે પોતે રસ્તે પોતાના સ્વરૂપનો, પછી ગાથાનો વિષય ને બધું અનુસંધાન કરે એની સાથે, આવો છે છતાં પૂર્ણ પાપના ભાન કરીને રખડે છે, પુરાણું કરે છે, રાગદ્વેષ કરીને રખડે છે, પછી બધો ચાલતો વિષય અનુસંધાન કરે. આત્મભાવના છે એ તો અસ્થિની વાત છે, તો સીધી ડાયરેક્ટ આત્મભાવના છે. એ ભાવના મુમુક્ષુએ તો ભાવના જેવી છે જેમાં કઈ સવાલ જ નથી, અને કોઈ પણ ભૂમિકાના સાધક આચાર્ય દેવો પણ ભાવે છે, બરાબર. પણ જ્યાં સુધી ભાવભાષણનું આવે ત્યાં સુધી વિકલ્પમાં રટણ થઈ જાય અને રૂટીનમાં ચડી જાય તો કામ ન થાય. આ વસ્તુ ધ્યાનમાં લેવી છે. આ હાલત થઈ છે આપણે ત્યાં મોટા ભાગના મોમોક્ષોની આ હાલત થઈ છે કે ભાવભાષણનો વિષય ખ્યાલમાં નથી. ગુરુદેવ ભાવભાષણનો વિષય અનેક જગ્યાએ ખોલીને સ્પષ્ટ કર્યો છે. પરમાગમ સારમાં તો એના બોલ છે ભાવભાષણ ઉપરના. બંશ્રીને તો ઓળખવાની વાત વાતે વાતે આવે છે, ઓળખી લે ઓળખી લે, તું પેલા એકવાર ઓળખી લે. આમાં એ જ વાત કરે છે, આખો ઓળખવાનો જ મુદ્દો છે. હું ઓળખું કયો કે ભાવભાષણ કયો, જ્યાં સુધી એનો આવે ત્યાં સુધી જે ભાવના જે રીતે અસ્થિથી ભાવવી જોઈએ એનો ઉપાડ જે આવવો જોઈએ, એનો પુરુષાર્થ આવવો જોઈએ, એનું સ્વરૂપ સન્મુક્ત આવવું જોઈએ, એ કાંઈ થાય નહીં. એટલે પેલા જે પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત હતો, માનો કે એના બદલે એ મનથી વિકલ્પ કર્યા કરે તો પણ એ મન સાથે જોડાય છે. એમ પેલા પાંચ ઇન્દ્રિયના વિષય સાથે જોડાતો, મન સાથે જોડાય છે, કલ્પના સાથે જોડાય છે, હું આવો છું હું આવો છું હું આવો છું. કામ તો સરખી રીતે થવું જોઈએ, બરાબર યોગ્ય રીતે. એમાં શું છે કે તારું સ્વરૂપ સમીપ જ છે. દ્રવ્ય એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિ પડવી જોઈએ. ચતુરાંગ એટલે ચાર આંગળ. માણસને દૂરની ચીજ ન દેખાય પણ ચાર આંગળા એના જોવા હોય, પોતાના ચાર આંગળા જોવા હોય તો એને શું દૂર છે? સામેની ચીજ મને નથી દેખાતી, તમે એમ કહો તમે મને નથી દેખાતા એમ કહો, પણ તારા તારા ચાર આંગળા જોવા હોય તો બહુ જ એને આમ ઘણી અંધાપા જેવી દ્રષ્ટિ થઈ ગઈ હોય ને તો પોતાના આંગળા જોઈ શકે, કેમ કે એ સમીપ લઈ શકે છે પોતાના પ્રમાણમાં. હા, એ સ્વરૂપ તો એથી સમીપ છે કે તું એનું દૂર છે દૂર છે, નથી દેખાતું નથી દેખાતું, એ કોન્સેપ્ટ કાઢે નાખ. જે કાંઈ તકલીફ છે એ તું અંદરથી છૂટો નથી પડ્યો એની તકલીફ છે, બીજું કાંઈ છૂટું તકલીફ નથી. પિન પોઈન્ટ વાત એ જ છે કે તું અંદરથી છૂટો નથી પડ્યો તો આ બાજુ નથી જઈ શકતો. અને સાયમલ્ટેનિયસલી વાત છે, અંદર જાય છૂટો પડીને જાય ને છૂટો પડે જ અંદર જાય, કેમ કે ત્રીજું સ્થાન નથી. એટલે કાટ જાય ને ચળકાટ નીકળે એના જેવું છે. કાતરે તો ચળકાટ ન હોય ને ચળકાટ નીકળે તો કાટ ન હોય. શરીરને તમે ઘસો કાટ વાળી હોય તો સીધી વાત છે, કાટ લાગેલો છે. એટલે તું છૂટો પડીને અંદર જા એમ કે છે. હું એક વાક્યમાં ઘણું કહી દીધું. જેટલા પ્રતિબંધો એ વિચારી લે, મારા પરિણામ ક્યાં અટકે છે, કોનામાં અટકે છે, કેવી રીતે અટકે છે, શું કરવા અટકે છે, ક્યાં કારણે અટકે છે, મને શું કલ્પના થઈ છે આમાં, આ મારે ન જોઈએ. બસ મારે મુક્ત થવું છે, આ ભાવ એના માટે જ મળ્યો છે, હવે મારે મુક્ત થવું છે, હવે કોઈ પ્રતિબંધ મારે ન જોઈએ. અને જો અત્યારે આ કામ નહીં કરવું તો કોઈ દિન નહીં કરી શકો, પછી કોઈ દિન નહીં કરી શકો. અનંત કાળ ગયો જશે, અનંત કાળ ગયો ને હજી અનંત ગયો જશે. આ તક મળે છે હવે કરી લેવું છે, બસ ડિસિશન ઉપર આવે પછી સહેલું છે. નિર્ણય ઉપર આવી જાય, નિર્ધાર કરી લે કરવા ધાર્યું જ છે હવે, પછી એ જીવ માટે અઘરું નથી. પ્રતિબંધ બધા જ ઢીલા પડી જાય છે. પંદર તે રૂપે પરિણમી જતા નિરાલંબન થઈશ, અને જ્યાં સ્વરૂપમાં સ્વરૂપ રૂપે પરિણમીશ પછી તને કોઈનું આલંબન લેવાની વાત નહીં રહીએ. ઇન્દ્રિયોનું આલંબન નહીં રહીએ એટલે દેહનું આલંબન નહીં રહીએ તો પછી બીજાનું તો ક્યાં રહેવાનું છે? બીજા સંયોગોનું તો રહેવાનું નથી. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે, જે કોઈ નિરાલંબન થયા છે એ બધું ગૌણ કરીને થયા છે, એટલે એને સંયોગો તો હતા જ, એને કોઈ સંયોગો નહોતા અને અંદર નિરાલંબી તત્વને પકડી લીધું છે, એમ નથી, બધું ગૌણ કરીને થયા છે, આખો આધાર જ મુખ્ય ગૌણ ઉપર છે, ચીજ વસ્તુ ચીજ વસ્તુ ત્યાં પડી છે. પ્રશ્ન આ વખતે પૂછતા હતા અને મોટા દીકરા સારા પ્રશ્ન પણ તમને ખબર છે, બે એક વર્ષ પહેલાની વાત છે, કીધું અશુભાઈને આમ કુટુંબ પ્રત્યે એવું હતું કે અમારા કુટુંબમાં પણ આ જ વાતાવરણ રહીએ, આ જ ભાવના રહીએ, બધાને બધા માર્ગને પામે, એટલે અમુક થાય તે સવારમાં એ લોકો ઉઠીને બધા બેસે, પ્રાર્થના કરે, કૃપાળુદેવના કોઈને કોઈ પદો ગાય, થોડો ઘણા કાંઈમાંથી વાંચે, એ બધાના ઘરમાં કાર્યક્રમ સવારમાં ખરો, પછી છોકરાઓ ધંધા લાગે, પણ એ વસ્તુ સવારમાંથી જ ખરું એને. હો એટલે મને વાત કરી કે અમારા છોકરાઓ તો બધા ધંધામાં બુદ્ધિશાળી છે અને સારી રીતે બધા કામ કરે છે, ભાવના થઈ છે કે મેં ઘરમાં વાત પણ કરી છે, ભાઈશ્રી બહુ સરસ વાત કરે છે અને સમજવા જેવી છે તમારે, આ એવું નથી કે અંધશ્રદ્ધાથી તમે માની લ્યો, પણ હું નહીં સમજાવી કહું, તમારે આવવું હોય તો આવો. એટલે પછી છોકરાઓને છોકરાઓને બધા બેઠા, એટલે પછી એને ડોલરભાઈ ત્યાં બેઠા, હું ડોલરભાઈ ત્યાં તે દિવસોમાં બે ચાર દિવસ રોકાણો હતો, એક બી રાત્રે કે બધું પતી ગયા પછી બેસીએ ને રાતે બહુ હારું, રાતનો સ્વાધ્યાય પૂરો કર્યા પછી બેઠા હતા, એટલે એ બે છોકરાઓ એને એવો અને ડોલરભાઈ એના છોકરાને એવો છ છ જણા બેઠા. આજે તમારી યાર વાત નહીં કરું, તમે આ લોકો સાથે મારે વાત કરવી છે, તમે ખાલી હાંધા છો, તમારા ઘરની સંપન્નતા જોતા ઘરમાં બધું ભર્યું છે, સારામાં સારું ક્લાસ વન ફર્નિચર છે તમારા ઘરમાં, બરાબર એક ટીપોઈને કે ટીવીને આગું પાછું કરવાની જરૂર નથી, ત્યાગ કરવાની તો જરૂર નથી, કેમ કે આ ભૂમિકા જ નથી ત્યાગની તમારે, તમે અપાસનામાં જાઓ આ છોડો ને તે છોડો, ખાવાનું છોડો, ફલાણું છોડો, પૈસા છોડો, લાન આપવાની કાંઈ નથી વાત, જે કાંઈ ફેરફાર કરવો છે આમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી, કોઈ આગળ મૂકવાની જરૂર નથી, તમારે જ્યાં પડ્યું બધું એમને રહેવા દો, તમારો જે કાંઈ ફરવાનું છે એ જે મિસકોન્સેપ્ટ છે એ જ ફેરવવાનું છે, અને એ મિસકોન્સેપ્ટ તમારા સુખ દુઃખ સંબંધીનો જ છે, ક્યાં ક્યાં છે એની ખૂબ ચર્ચા કરી, આ ફેરવો તો તમે આ વિતરાગ માર્ગમાં આવવાની તમારી પરિસ્થિતિ ઊભી થાય, અને તો કાયમ માટેનું જે સુખ મેળવવું છે, જે જીવની ભાવના છે કે હું હંમેશા સુખી જ રહું, દુઃખી ન થાઉં, એનો ઉપાય છે, એટલે બહુ સાયન્ટિફિક છે, એ ઘણી બે ત્રણ કલાક ચર્ચા છે, ચાલી રાતના અગિયાર બાર વાગ્યા હતા તે દિવસે, હા ત્યારથી છોકરાઓ આવતા થયા છે, આપણા સ્વાધ્યાયમાં જે આવતા થયા એ ત્યારથી આવતા થયા હતા, પછી આ વખતે વાત કરી યાદ છે તો ક્યાં બરાબર યાદ છે, એ કાંઈ ફેરફાર કરવાનો નથી, અંદરથી છૂટા પડવાનું છે, એ જ એનો ક્રમ છે, અંદરથી તમે છૂટા ન પડો તો બહારનું એટેચમેન્ટ એટલું બધું કરીને બેઠા છો કે ભાવભાષણ કરવાના તમારા ભાવભાષણ વગરના તમારા અસ્થિના વિકલ્પો બેકાર જાય છે, હવે અસ્થિના તમે ગુરુદેવ જેવા કૃપાળુદેવ જેવા જ્ઞાનીઓ મળે ત્યારે આત્મા શુદ્ધ ચૈતન્ય છે અને એના સંબંધી બધું આપણને અસ્થિનું વિશે જાણવા મળે, ભાવના પણ ભાવીએ પણ શું કરીએ, ભાવભાષણ વગર શું થાય, પરિણામ તો ઉપડે નહીં, કેમ કે ઓલો પ્રતિબંધો બધું એમને હજર બંધ છે, એટલે તેની ભૂમિકા જ્ઞાનીઓ સાફ કરાવે છે, કૃપાળુદેવ એ રીતે એમણે ક્રમ યોજ્યો એ કારણે, અને મુમુક્ષુ માર્ગને વ્યવસ્થિત કર્યો આચાર્યોએ, તો ચાર ગુણ સ્થાનથી ચૌદ ગુણ સ્થાન મોક્ષ માર્ગને વ્યવસ્થિત કરેલો છે તીર્થંકરોએ, અને અનાદિથી એ માર્ગ એક જ પ્રકારે ચાલે છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થમાં પંથ, પણ એ મોક્ષ માર્ગમાં જીવ પ્રવેશ કરતા પહેલા અનંત કાળ રખડે છે, અનંત પ્રકારના સાધન કરે છે, અનેક ધર્મોમાં જાય છે, જૈન ધર્મમાં પણ જન્મે છે, ઘણા સાધન કરે છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી કર્યો એનો પુરાવો વર્તમાન પરિસ્થિતિ છે, પુરાવા રૂપે છે વર્તમાન પરિસ્થિતિ, તો હવે મૂંઝવણ ક્યારે કે મારે પ્રવેશ કેમ થાય, એ કૃપાળ યોજનાબદ્ધ રીતે. જે નિરાલંબી થયા એ બધું ગૌણ કરી, મુખ્ય ગૌણ ની ચર્ચા ચાલી હતી, એક દિવસ સારી ચર્ચા ચાલી હતી. મુખ્ય ગૌણ મુખ્ય છે, બધું એમને પડ્યું છે. તમે મુખ્યતા એને આપો છો, તમારું હિત ગૌણ થઈ જાય છે અને અહિત મુખ્ય થઈ જાય છે. ખબર નથી એટલે આપણે એમ કર્યા કરીએ છીએ. હવે જયારે ખબર પડી એમને એમ રહેવા દેવાના, ખાલી ગૌણ જ કરવાનું છે તમારે. તમને ક્યાં ત્યાગ કરાવી છે કે તકલીફ ઊભી થાય? ગૌણ જ કરાવીએ છીએ એટલે તમે ગૌણ પણ પરિણામ થાય એટલા નહીં નડે આ ભૂમિકામાં. મુખ્ય પણ થશે એ પૂરા નડશે. અહીં આટલું જ કરવાનું છે આ ભૂમિકામાં. પછી તો વિતરાગતા આવશે એટલે બધું છૂટી જશે તમારું એટેચમેન્ટ. તો પછી ત્યાગ તો કરવો તમને સહજ છે, પછી તો સહજ માત્ર માં જ જાય છે ત્યાગ. તો અત્યારે કરશો તો આકરું પડશે, એ કઈ કરવાની જરૂર નથી. અત્યારે ગૌણ કરો, છે એને ગૌણ કરી નાખો, છે એને ગૌણ કરી નાખો બસ. જે નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. તું અહીં અસ્થિનો વિષય નથી લેતા. અને તું ક્યાં અટકો છો? એક વાર અહીંયાથી ઢીલો પડતો તને બીજી બાજુ વળવાની જગ્યા થશે. પલટો કરવો તે તારા હાથની વાત છે, કોઈ તને રોકતું નથી. તારા મિથ્યા અભિપ્રાયો, મિથ્યા આગ્રહ, તારી પકડ એ તને રોકે છે અને કોઈ રોકતું જ નથી. ચક્રવર્તીને કોઈ નોકો ન રોકી શક્યું, તને કોણ રોકે? એના સંજોગો કેવા હતા? ગુરુદેવ વર્ણન કરે, ચક્રવર્તી દીક્ષા લીએ ત્યારે એની રાણીઓ એટલી બધી દુઃખી થાય, કેમ કે એ તો મને કંઈ જ્ઞાન નથી. એને તો આવો રૂપાળો ચક્રવર્તી જેવો રાજા મળ્યો, હા, એને તો જગતમાં તો એથી કોઈ ઉત્કર્ષ નથી. જે એના રાણીઓને જે સંયોગો છે, કેમ કે એને સંયોગ ચક્રવર્તીનો છે અને ચક્રવર્તીના પુણ્ય એને સંયોગમાં લાગુ પડે છે. ઈ જયારે દીક્ષા લે છે, વાળ ખેંચી નાખે, રોવે એવી રોવે રોવે રોવે. ગુરુદેવ ની ભાષામાં કહેતા જંટિયા ખેંચે. એટલો કલ્પાંત કરે, બોલા કે ભાઈ શું કરું, મારા પરિણામ લાગતા નથી તારા પરથી. મારો લાગતા હતા ભલે જ્ઞાન દિશા હતી, પણ પરિણામ લાગતા હતા ત્યાં સુધી હું સંયોગ નહોતો ફેરવતો. અંદરમાં ને અંદરમાં મારા ભાવ ફેરવતો હતો. હવે વિતરાગતા વધી ગઈ, ભાવ ફરતા 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 હવે મારા પરિણામ લાગતા નથી. હું શું કરું? હું રહી શકું એ મારી પરિસ્થિતિ નથી. એને મારું કરવા જવા દે. હવે હું ગમે ત્યારે છૂટો તો પડી જ જવાનો છું. પુન પૂરા થયા તારા ને મારા, એટલે વાત પૂરી થઈ ગઈ. અને એ પુનમાં સધાઈ ગયું તો સધાઈ ગયું, નહીં તો હાથમાં નરકે જાય. ચક્રવર્તીની સ્ત્રી છઠ્ઠી નરકે જાય અને ચક્રવર્તી હાથમાં નરકે જાય ડેફિનેટલી. એના માટે સ્થાન જો એ જ્ઞાન દશામાં આવીને આ માર્ગે ન ચડે તો એના માટે એ બે ના માટે સ્થાન નિશ્ચિત થયેલા છે. કેમ કે એટલા રસ થી પરિણામ આવે એના, જેટલા સંયોગો ઉજળા એટલા જ રસ તીવ્ર થાય અજ્ઞાન દશામાં. પોતે જ ન રોકી શકે. જેટલા સંયોગો સારા એટલો જ રસ, એ ડિગ્રી વધારે હોય. એટલે અજ્ઞાન દશામાં આરંભ પરિગ્રહ જો વધી જાય તો દુર્ગતિ બહુ જ ખરાબ હોય. આરંભ પરિગ્રહનો નિષેધ કરવાનું કારણ એવું છે, બહુ મોટી સંપત્તિ હોય અને જ્ઞાન દશા ન હોય એ નિયમથી એની બહુ બધી આદત થાય. એને ખબર ન પડે પણ રસની ડિગ્રી અંદર સમયે 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 પરિણામ સંયોગ પ્રત્યેની રસની ડિગ્રી જે છે એની કલ્પના ન આવે એટલી બધી તીવ્ર હોય છે. અને આજે એ બધું કરેલું હોવાથી અત્યારે નહીં આગળ વધવામાં એ પરિણતિ હોય છે, પરિણતિ હોય છે. ઉપયોગ તો છે ને, ઉપયોગ તો સારા ઠેકાણે લગાડે છે પણ ઉપયોગ બેકાર જાય છે. એ બધું હંગરી ને બેઠો છે. એમ કે છે તું છોડ છૂકો પીડાને, ગૌણ કર, ગૌણ કર. તો એ મુખ્યતામાં તો તારી પરિણતિ કામ કરી રહી છે. ગૌણ થાય તો તારી પરિણતિ હાનિ પામે. એ પરિણતિ ક્યારે હાનિ પામે? ગૌણ થાય ત્યારે. પલટો કરવો એ તારા હાથની વાત છે. જે પલટો કઈ કરવો છે એ તારા હાથની વાત છે. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. આ બાજુ અસ્થિમાં આનું આલંબન છોડવાનું છે તો તું વીસ ની તો આધાર વગર નથી. અનંત ગુણની સંપત્તિ, દિવ્ય ગુણોનો ભંડાર, એનું આલંબન મળશે તને. અને એ આલંબન લેવાનું છે તારે. શું એને પકડવાનો છું? તું પોતે તારાથી જાણી રહ્યો છું અને તારી જે જ્ઞાનની મોટી સંપત્તિ તો જ્ઞાનની છે, જેનાથી તું જાણી રહ્યો છું, તું એ જ્ઞાનને સ્વ તરફ વાળી દે, અહીંથી છૂટો પડી અને અંદરમાં વાળી દે. આવે છે ને આનંદગંજીના પદનો આધાર લીધો છે. આલંબન સાધન જે ત્યાગે પરપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વિરાજે, આનંદ ઘન પ્રભુ જાગે રે. એક કડીમાં બધું લઈ લીધું આનંદગંજી. આલંબન સાધન જે ત્યાગે, આ ઇન્દ્રિયોનું આલંબન લઈશું અને એનું સાધન છે તને ઇન્દ્રિયો. તો તું શાસ્ત્ર વાંચે, ઇન્દ્રિયોથી બધા કાર્યો કરે, કાનથી સાંભળે, એ સાધન તો મૂકી દે. તો ઇન્દ્રિયોનું આલંબન છોડી દે. અને એ ઓળખવામાં પ્રશ્ન એમણે એ જ કર્યો છે કે ઇન્દ્રિયોનું આલંબન છે, બીજું તો સાધન છે નહીં. તો કે આલંબન સાધન જે ત્યાગે પરપરિણતિને ભાગે, અને પરપરિણતિ જે જ્ઞાન વૈરાગે, તારામાં તો જ્ઞાન દર્શન તો અક્ષય પીડ્યા છે, સંપત્તિને ભંડાર તો મોટો પીડ્યો છે. તું ગૌણતા કરીશ, વૈરાગ આવશે એટલે શું થશે? ગૌણતા થઈ જશે, તારી મુખ્યતા થશે અને જ્ઞાન દર્શનથી એના પ્રત્યેની ગૌણતાથી વૈરાગ થશે. આનંદ ઘન પ્રભુ જાગે રહે, તારો પ્રભુ આનંદ ઘન જાગી જશે. આ તો આ છે જે છે એ એક કડીમાં આવી ગઈ છે એમ કહ્યું તો ચાલે. આલંબન ત્યાગે નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને, જયારે કરવું હોય ભલે કસાયથી કરતો હોય, ત્યારે કોઈ કસાય તીવ્ર થાય ત્યારે કોઈને ન સાંભળે. હું કહું એમ જ થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ એમ થઈ જાય છે કે નહીં? ધાર્યું કરે છે કે નહીં? કે કરે છે, ત્યાં પોતાનું ધાર્યું કરે છે અને ત્યાં બધાને ગૌણ કરી નાખે છે. નહીં કઈ કોઈનું કામ નહીં, કોઈનું નહીં સાંભળું, અત્યારે કોઈનું નહીં સાંભળું એમ કહી દઈએ. હા, ભાગી જાય છે, ઘર છોડીને ભાગી જાય, છોકરા છોકરીઓ ભાગી જાય, બધાને કુટુંબનું ક્યાં એને એટેચમેન્ટ રાખે છે એ વખતે કે નહીં? એને ધાર્યું જ કરવું છે, ઘરવાળા ના પાડતા હોય નહીં, આ થાય જ નહીં આપણાથી, બિલકુલ નહીં કરાય તો કે આ ભાઈ ગૌણ કરી શકે ને? એ ગૌણ કરી શકે, આત્મકલ્યાણ ની એટલી મુખ્યતા કરી, ઇતિહાસ સર્જ્યો છે એમણે. ત્યાં પોતાનું ધાર્યું કરે છે, જોકે તે તો બધું ઉદ્યાધીન છે, તો પણ બધું ઉદ્યાધીન છે. ભલે ગમે એવા ધમ પછાડા કરે, થવાનું ઉદય પ્રમાણે, પૂર્વ કર્મના ઉદય પ્રમાણે, બીજી રીતે નહીં થાય એટલે નહીં જ થાય, ત્યારે આમ જ છે વાત. તો પણ એવો નિર્ણય કરે છે જીવ. આમાં દાખલો શું આવ્યો છે કે એક વખત જીવને ત્યાં સુખ દેખાણો કે મારે તો આની સાથે જીવન જીવવું છે અને બીજાની સાથે નથી જીવવું, લગ્ન કરી તો, અને ગમે એવું કરે તો પણ ઉદય પ્રમાણે થાય, એ તો બહુ સ્પષ્ટ વાત છે. પણ નિર્ણય કેવો કરે છે? કરતા બુદ્ધિ છે, આમ કરે છૂટકો છે, મારે આમ જ કરવું છે, હું બીજી રીતે કરવાનો જ નથી. શું કરતા બુદ્ધિ છે એટલે નિર્ણય કરે છે કે નહીં? જો કરતા બુદ્ધિએ તો અશક્યને શક્ય કરવાનો નિર્ણય કરે છો, ત્યાં તો ઉદય હશે તો થશે પૂર્વકર્મનો. અશક્યને શક્ય કરવાનો તારો નિર્ણય નહીં કામ આવે, પણ છતાંય કરે છે જી. શું તો પછી જે શક્ય છે એનો નિર્ણય કર ને, એમાં કર્મ નહીં નડે, એમાં ઉદય નહીં નડે, તો નહીં નડી શકે તને. શું તારું હાથ હિત કરવું એ નિર્ણય તારા હાથની વાત છે, એનો નિર્ણય કર ને. તું ઓલા પણ નિર્ણય કરે છો, થવા યોગ્ય હોય તો થાય ને ન થવા યોગ્ય, પણ કરતા બુદ્ધિ છે એટલે એક વાત નહીં કે આ કર્યા વગર નહીં, જો આ કરીશ પછી ભલે એના માટે આકુળતા ગમે એટલી થાય ને, થાય કે ન થાય, પણ નિર્ણય તો કરે કરે ને કરે. ઊંધો નિર્ણય કરવાની આટલી શક્તિ તારી પાસે છે, શક્ય અશક્ય ને પણ એક વાર હું શક્ય કર્યા વગર નહીં રહું, તો પછી તારા હાથ ની વાત છે એનો નિર્ણય કરી લે ને એક વાર. તારું કાર્યક્ષેત્ર ની અંદર ની વાત છે અને તારું શાશ્વત આત્મ કલ્યાણ થાય. સ્વસ્તિ કલ્યાણમ અસ્તિ, શાશ્વત કલ્યાણ થાય. આ બ્રાહ્મણ છે ને એ બધા જૈનો હતા, જે બ્રાહ્મણો છે પાંચમા ગુણ સ્થાને બ્રહ્મમાં સ્થિત થયા તે બ્રાહ્મણ. મૂળ વાત આ છે જૈન દર્શન, જે જે મનુષ્યો પાંચમા ગુણ સ્થાને આત્મામાં સ્થિર થયા અને વિતરાગતા વધારી ચોથા ગુણ સ્થાન તેને બધા બ્રાહ્મણ કીધા. બ્રહ્મે સ્થિત તે બ્રાહ્મણ. એ બધું તો કાળ ફરી ગયો અને સંપ્રદાયો ફરી ગયા અને બધું રહી ગયું, છતાં રહી ગયું શું જોવા. એ લોકો બ્રાહ્મણ ને શું છે બીજી આજીવિકા માટે કોઈ વ્યવસાય નહીં કરવાનો, પાપના ધંધા નહીં કરવાના. એ પૂજા કરાવે, ભક્તિ કરાવે, વિધિ વિધાન કરાવે, એમાંથી આ બધું પછી એ લોકો એમાંથી પૈસા કમાતા થઈ ગયા અને ધંધો કરી નાખ્યો. પણ એ લોકો ધાર્મિક ક્રિયા જ કરાવે, લગ્ન કરાવે તો એ કરાવે, પણ તે પૈસા ન લઈએ જે જ્ઞાની હોય તો. પણ એનો શું થાય કે એ લોકો એ જો જાળવી રાખતા કે ભાઈ આ સંસ્કારી પરિવાર વચ્ચે સંસ્કાર રહીએ, સંસ્કારી જીવો આવીને આનો કુટુંબનો પરિવાર બગાડે, એવું બધું એ રીતે જોતા. જેમ આપણે જોઈએ ને ભાઈ ગુરુદેવને આ અમુક શું એમાં જ આપણે કરવું, કેમ કે આપણે સંસ્કાર જાળવવાનો એમાં હેતુ છે, એમાં એ હોય. અચ્છા, હવે એ બધા લૂંટ માગતા થઈ ગયા ગામડામાં તો. પાક તો બધી બગડતી 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 ગયા, હવે પણ રહી ગયું હું. જયારે આ તો અમે નાનપણમાં અમારે ત્યાં બધા આવે ને બ્રાહ્મણો, તો લોટ માગો હાંડ પડે ને એટલે બે ચાર બ્રાહ્મણ આવી જાય, ચપટી લોટ દઈ દેવાનો. એટલે એક તપેલીમાં લોટ કાઢી રાખે, બપોરે આરામ કરીને ઉઠ્યા હોય કે ઘરના બૈરા હોય તપેલીમાં લોટ કાઢી રાખે. આ પદ્ધતિ ઘરમાં આજે જે બ્રાહ્મણ આવે એને ચપટી લોટ આપી દે, ચાર પાંચ જણા આવી જાય હાંડ બધું લઈ જાય, રૂટીન થઈ ગયેલો. હું તો એ જયારે એટલે ચપટી નાખે ને ગ્રસ્તમાંથી, છોકરો તો છોકરો નાખે, બાય હોય તો બાય નાખે, ભાઈ જે હોય સ્વસ્તિ એટલું બોલે. સ્વસ્તિ બોલવાની પદ્ધતિ રહી ગઈ. બ્રાહ્મણ છે ને સ્વસ્તિ બોલે, બધી ચપટી લેતી વખતે સ્વસ્તિ શબ્દ બોલે. સ્વસ્તિમાં તમારું શાશ્વત કલ્યાણ થાવ, સ્વસ્તિ કલ્યાણમ અસ્તુ, મૂળ વાક્ય આટલું છે. સ્વસ્તિ કલ્યાણમ અસ્તુ, હું સંસ્કૃતમાં આટલું વાક્ય છે. હવે એવું બિચારા બ્રાહ્મણના છોકરાઓ અત્યારે સંસ્કૃતે ભણતા નથી, પણ સ્વસ્તિ રહી ગયું એટલે સ્વસ્તિ શબ્દ બોલે. જયારે ચોટની લોટની ચપટી લે ને ત્યારે સ્વસ્તિ શબ્દ બોલે. એટલે અમારે સમયસારમાં આઠમી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય લીધું છે કે કોઈ અનાર્યને જ્યારે કોઈ એમ કે વિરક્ત ગુરુ દ્વારા ઉપદેશવામાં આવે છે ત્યારે એને સ્વસ્તિ શબ્દ કહે છે, ત્યારે એ ટગર ટગર જોઈ રહી છે, ભાષા સમજતો નથી, કેમ કે સંસ્કૃત જાણતો નથી અનાર્ય માણસ. પણ એ ભાવ પકડે છે કે મારા કોઈ હિતની વાત ભાવના ભાવે છે આમાં, સ્વસ્તિ કહેનારો મારા હિતની ભાવના ભાવે છે. એટલે એ પૂછે છે કે સ્વસ્તિનો અર્થ શું, હું સમજ્યો નહીં પ્રભુ. તો કે તારું શાશ્વત કલ્યાણ થાવ એવી મારી ભાવના છે. હે, તમે તો વિરક્ત છો, તમે પોતે તમારા પ્રતિબંધી છોડ્યા છે અને તમે મારા આત્મકલ્યાણની ભાવના ભાવો છો. તમે સ્વાર્થ છોડ્યો, તમે પરમાર્થમાં તમે મારે તમારે ઓળખાણ નથી, ક્યાંય લેવા દેવા નથી, તમે મારા આત્મકલ્યાણની ભાવના ભાવો છો. એટલે એના પરિણામ ઉછળે છે, એકદમ ઉછાળો આવે છે અને ઉત્સાહ આવે છે. એવી એક ભૂમિકા લીધી છે મોક્ષુને ત્યાં આઠમી ગાથામાં. એ જીવ પામે છે પછી એનો ઉપદેશ પરિણમે છે. આ નિસ્વાર્થી માણસ મારા આત્મકલ્યાણની ભાવના ભાવે છે કે મારું શાશ્વત આત્મકલ્યાણ છે, હવે એ કેમ મારે કરવું, પછી એનો ઉપદેશ સાંભળે છે ને એ ઉપદેશ એને પરિણમે છે. પછી તો પણ એવો નિર્ણય કરે છે, પોતે નિશ્ચય કરે છે કે મારે આમ જ કરવું છે. શું તો બીજાનું આલંબન છોડી દેશે એ વખતે સંસારીઓનો, પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી અને આલંબન આલંબન ફિર્યા કરે છે. પોતે એટેચમેન્ટ છોડતો નથી, આલંબન છોડતો નથી, ને શું કરે? અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, શું કરે? અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે. તારી વાત ખોટી છે, મૂકવાનું તું મૂકતો નથી, ગૌણ કરવાનું ગૌણ કરતો નથી. દેવ શાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું, બસ આ એક આજ્ઞાધીનપણું છે. દેવશાસ્ત્ર ગુરુ તારું આત્મકલ્યાણ વાંચે છે અને એ પ્રમાણે તારા આત્મકલ્યાણ માટે તને ઉપદેશ કરે છે, તો એ પ્રમાણે કરવું જોઈએ, આજ્ઞાધીન પ્રમાણે ચાલવું જોઈએ. તો એમાં કાંઈ વાંધો આવવાનો નથી, તારું કલ્યાણ થઈ જશે. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો. તો વચ્ચે માદ નહીં મારે કે નહીં નહીં મારે તો આલંબન છે, મારે તો આમ નિરાલંબન છું. બહુ સારી વાત છે, ઉત્સાહ લાવતો. જે કે એમાં તને ઉત્સાહ આવવો જોઈએ, જે કે એમાં તને ઉત્સાહ આવવો જોઈએ. તું નિરાલંબન થાય, તું નિરાલંબન છો, પણ આલંબન છોડી ના આયા નિરાલંબન થાય, એનો આલંબન છોડે એટલે નિરાલંબન થા. તું નિરાલંબી તત્વ છો, નિરાલંબન થઈ જા, આલંબન છોડી દે. તો શું છે એમ કે તું નિરાલંબન છો, પોતાને કોઈ સંપત્તિ પોતાને દેખાડે તો કેટલો ઉત્સાહ અંદર થી આ બધું. હે, મારામાં એવું છે, મને ખબર નતી અત્યારથી. હે, મારામાં એવું છે, એને અંદર થી હૂંફ ચડવી જોઈએ, ભલે ન જોયે આત્મા તો હૂંફ ચડવી જોઈએ. ઘરમાં સંપત્તિ દાટી છે એમ કોઈ રસ્તામાં એને કહે, બજાર મહામાં મળ્યા પછી આપણે દાખલો લઈએ કે એક માણસ પરદેશ થી આવે ઘણા વર્ષે પોતાના ગામમાં આવે અને મિત્રનો દીકરો ભિખારીની હાલતમાં જુએ એને કે ભાઈ બે પાંચ રૂપિયા માટે પણ કોકને આજીજી કરે છે અને ઓળો ઓળખતો નથી. એની તો અજાયનો માણસ સમજીને વાત કરે છે કે ભાઈ આ તો અજાયનો માણસ છે, એને કાંઈ ખબર છે હું કોની પાસે શું માગું છું. ઓળખ બાજુમાં ઊંઘો ખબર છે કે આ છોકરો મારા દીકરોનો તો બહુ શ્રીમંત માણસો હતા, આની પાસે અત્યારે પૈસા 5 રૂપિયા હાટવો ભીખ માગે છે, શું કરે છે આ? એને કીધું આખે પાછા છું એટલે એને બોલાવીને કે તું ફલાણાનો દીકરો તો નહીં? તો હા. શું તારી હાલત છે? તો ભાઈ સાહેબ બહુ ખરાબ હાલત છે. શું વાત કરીશ કે હા? અને તો પણ તારા દાદા બધા મને કહે છે કે તારા દાદા આવા હતા, પણ હું અત્યારે આમ છું. તો કે નહીં 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 નહીં, એટલી સંપત્તિ હતી ને એ લોકો એવા ડાયા હતા કે અમુક દાટી દે અને મને ખબર છે જો તમે કહો તારા ઘરમાં અમારે એટલી ઇન્ટીમસી હતી, હું તો પરદેશ પી ગયો હતો મને, પણ અમારે એટલી ઇન્ટીમસી હતી તો મને બધી વાત કરતા. કેમ કે ક્યારેક પછી છેલ્લે છેલ્લે વાંચા ન રહીએ, બીજાને ખબર હોય તો કામ આવે, નહીં તો એ બધું ધૂળ ભેગી ધૂળ થઈ જાય સંપત્તિ. તારા ઘરમાં દાટેલું છે, જોયું તો નથી. કેનાર ઉપર એને અવિશ્વાસનું કારણ નથી કે ભાઈ હું તારો બાપનો હોગો છું કે સ્નેહી છું અને તને આ વાત કરું છું. તારા ઘરમાં ફલાણા ઓરડામાં ફલાણી જગ્યાએ આ બધું અશોક સંપત્તિ પડી છે, વગર જોઈએ હું ફાવે કે ન આવે. ભાવ ભાષણમાં તો પ્રતિભાસ આવે છે તો હું ફાવી જાય છે, પણ વગર જોઈએ હું ફાવે કે ન આવે. આ દેવગુરુ શાસ્ત્રના વચનથી આટલી હૂંફ ચડે એ ભાવ ભાષણ સુધી પહોંચી જાય. એ ખોદવાનો ઘરે જઈને ભાવ ભાષણ કરી લેવાનો, કેમ કે અવિશ્વાસનું કારણ નથી. જેમ ઓલાને એમ દેવગુરુ શાસ્ત્ર અવિશ્વાસનું કારણ નથી. આ તો મિત્ર કે દેવગુરુ શાસ્ત્ર છે. મને એમ કહે છે કે તારા ઘરમાં અઘક સંપત્તિ દાટેલી છે, એ જ રસ ચડે ને હું ચડે એ ભાવ ભાષણ સુધી પહોંચે. એ કે એ પ્રમાણે આયેલો જ આવેલો જ ભાવ ભાષણ સુધી પહોંચી જાય કે ન પહોંચી જાય, એટલે એ કેમ કરવાનું છે? દેવ શાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો તો તને હોંશ ચડવી જોઈએ. તું નિરાલંબન થા, તારે જ નિરાલંબન થવાનું છે. બહારનું આલંબન તારે મૂકવું જ પડે, તો જ અંદરથી પકડાય, નહીતર પકડાય ઓળખાય નહીં, ભાવ ભાષણ સુધી ન પહોંચાય. બોલ તો ભાવ ભાષણનો છે. એ રીતે 300 ને 42 અહીંયા સમાપ્ત થાય છે. સ્વરૂપ ને ઓળખવા માટે પોતાને માત્ર ઇન્દ્રિય જ્ઞાન નું સાધન છે એમ સમજીને અથવા એવી આડ મારીને મૂંઝાય છે. તેને ઇન્દ્રિયો અને સંયોગોને આધાર બુદ્ધિ પછી બ્રેકેટમાં આલંબન શબ્દ લીધો, બ્રેકેટ ઓવર, આધાર બુદ્ધિ છોડાવે છે. ઇન્દ્રિયો અને સંયોગોની ગૌણતા કરીને દેવ ગુરુ શાસ્ત્રની આજ્ઞાએ જ્ઞાન ક્ષણના આધારે અંશે અંતર્મુખ થઈને, અંશે સ્વસન્મુખ થઈને, પોતાના સ્વરૂપને ઓળખવાનો છે. અને એમ કરવા જતા પોતે હયાત હોવાથી ઉપદેશની પ્રતીતિ રાખીને આજ્ઞા અનુસાર પ્રયાસ કરે તો અવશ્ય આત્માને ઓળખી શકે છે.